એ એનું પરસ્પર ઉપકારનું માધ્યમ છે. મુમુક્ષુની ચિત્તની દશા, શિષ્યની ચિત્તની દશા, ઉપદેશક કે ગુરુની ચિત્તની દશા શું છે? આખો ઉપયોગ આત્માનો ચિત્ત દ્વારા છે, અને ચિત્તની દશા એ બતાવે છે કે ભાવ શુદ્ધિનું સ્તર કેટલું છે. ચિત્તની દશા વિક્ષેપ ભણી હોય તો પ્રવચન આપી શકાય અને સાંભળી પણ શકાય. અનેક પ્રકારની ગડમથલ ચાલતી હોય, એ બધું એની અંદર પછી ભેળા કરે, એટલે જોઈએ તેવું અવગાહન થાય નહીં. કારણ કે વિક્ષેપમય ચિત્તની દશાથી અવધારેલો ધર્મ શુદ્ધ પરિણતિને પામે નહીં. આપણે કહે હું ગયો તો સ્વાધ્યાયમાં, પણ મારા મનનું ઠેકાણું નહોતું. હવે સ્વાધ્યાયનો દોષ કે તારા મનનો? ચિત્તની અવસ્થા, એટલે જ ભક્તિ એટલી બધી આવશ્યક છે. હજી ઘણાના મનમાં એમ છે કે આપણે ભક્તિના કાર્યક્રમમાં હાજરી આપવાની જરૂર નથી. જાશો 9 વાગે છે ને, અરે ભાઈ શરૂઆત 8:30 થઈ, તારો 9 થી 10 તો જ સફળ થાય કે જો તું 8:30 થી 9 અહીંયા બેઠો હતો. કારણ સંસારના સંગ પ્રસંગોથી રંજિત થયેલું ચિત્ત કેટલી મલિનતા ભરેલું છે. એ ચિત્તની શુદ્ધિનું કામ કોણ કરશે? સ્વયં તો થવાનું નથી, તું કઈ ઘરે સામાયિક કરીને નથી આવતો. તો એ બધા પ્રસંગમાંથી નિવૃત્ત થઈને પ્રભુ પ્રત્યે ચિત્તનું જોડાણ થાય, સંસારના વિષયો સાથેનો એનો અનુબંધ તૂટે, અને ચિત્તની સ્વાભાવિક શુદ્ધિ, નિર્મળતા, મંગલ ભાવ, કલ્યાણનો ભાવ, આત્માનો કંઈક કલ્યાણ વિચારવાનો ભાવ, આત્મહિતનો ભાવ સ્થિર થાય, અને પછી એ સ્વાધ્યાયને સાંભળે, સત્પુરુષના વચનને સાંભળે, અવધારે, વિચારણા કરે. પેલું તો હજી 1.5 કલાક સુધી તો એનો સંસાર જ હજી જવામાં ન હોય, ત્યાં પત્ર પૂરો થવા આવે. એ તો એવો ને એવો કોરો ને કોરો દાખલો, કેમ કે મગજની અંદર વાત ખોટી છે કે આપણે 8:30 જવાની કઈ જરૂર. અને ભક્તિ એ સ્વાધ્યાયનો ભાગ નથી એમ માને છે. પરંતુ સ્વાધ્યાયની અંદર ભક્તિનો સમાવેશ છે. સ્વાધ્યાયનો પ્રારંભ ત્યારથી થયો, મંગલાચરણથી. કોઈ પણ ગ્રંથનો પ્રારંભ ક્યાંથી થાય? મંગલાચરણ. આપણે મંગલાચરણ ન વાંચીએ અને ગ્રંથની વિષય વસ્તુમાં જઈએ તો વાત નહીં પકડાય. એને ત્યાં સુધી ગાડી આપણી ગિયરમાં તો આવવી જોઈએ ને. હજી જ્યાં સુધી ખટાખટ ખટાખટ ચાલુ હોય ત્યાં સુધી યાત્રા પણ શરૂ થાય નહીં. બહુ વિચારવાનું છે. સાધકે, મુમુક્ષુએ સાધના માર્ગની અંદર ભલે થોડું કરીએ પણ પૂર્ણ કરીએ, વ્યવસ્થિત કરીએ, એ બહુ જરૂરી છે. પણ આપણે સ્વચ્છંદ એટલો બધો છે, આપણી મતિ કલ્પના એટલી બધી છે, અને સંસાર સાથેનો આપણો લગાવ એટલો બધો છે કે આપણે જ નિર્ણય લઈ લઈએ છીએ જાતે કે આમાં કઈ જરૂર નથી. કૃપાળુદેવે એટલા માટે મંગલાચરણનો પાઠ આપી દીધો, જિનેશ્વરની વાણીની સ્તુતિ આપી દીધી કે તું જિનવાણીની પહેલા ભક્તિ કર, પછી જીન વાણીનું શ્રવણ કર. તો એ વાણીનો કેટલો બધો ઉપકાર છે એ વેદાશે. કોઈ પણ પરમ તત્વ સાથેનો એનો ઉપકાર વેદનની ભૂમિકામાં આપણે જ્યાં સુધી ન આવીએ ત્યાં સુધી એમના તરફથી ગમે તેટલું મળે તો આપણને ગ્રાહ્ય થઈ શકતું નથી. બહુ લક્ષ રાખવો જોઈએ, બહુ જ લક્ષ રાખવો. ગ્રંથિ જ માંદી લેવાની કે 8:30 થી જ કાર્યક્રમ શરૂ થાય, પછી એમાં કોઈ આપણી મેળે 5 મિનિટ આગે પછી બીજી વાત છે, પણ 8:30 થી જ થાય. મારે સ્વાધ્યાયમાં જવું છે, ના એ 9 એમ ન બોલાય, 8:30. આ વાત એ છે કે ચિત્તની દશા કૃપાળુદેવ પણ મુમુક્ષુઓની જાણતા હતા, એટલે ખંભાતમાં રહેલા મુમુક્ષુઓને પણ 135માં પણ અગાઉ આવી ગયું કે તમે અને બીજા મુમુક્ષુ જનના ચિત્ત સંબંધી દશા જાણી છે. અમે જાણીએ છીએ કે તમારા ચિત્તની દશા શું છે, ધર્મને પામવો છે, ખૂબ જિજ્ઞાસા છે, પ્રભુનો સમાગમ મળે એને માટેની તીવ્ર ઝંખના છે. આ તમારી ચિત્તની અવસ્થા છે, આ તમારા ચિત્તની દશા છે. જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ કહ્યો છે. આવી તમારી ચિત્તની દશા હોવા છતાં અમે તમારી સાથે પ્રતિબદ્ધ થઈ શકતા નથી. સૂત્ર સિદ્ધાંત આપ્યું છે એક એક પત્રની અંદર. દરેક પત્રને પોતાનો મેસેજ છે અને અધ્યાત્મ માર્ગના, અગમ નિગમ માર્ગના ગૂઢ રહસ્યો પરમ કૃપાળુ દેવ પ્રત્યેક પત્રની અંદર નિર્દેશ કરે છે. માત્ર વિચારણાનું કામ જીવનું છે, મનનનું કામ, ચિંતનનું કામ, અનુપ્રેક્ષાનું કામ અને એમાંથી પરમ તત્વની ઉપલબ્ધિ એ જીવનું છે. સુવિચારણાથી જ આ જીવનું આત્મકલ્યાણ પ્રગટે છે, જ્ઞાન પ્રગટે છે. પણ સુવિચારણા જીવે કરવાની છે, આપણા વતી સુવિચારણા કોઈ બીજો કરે એનો લાભ આપણને ન મળે. અને સુવિચારણા એ બોધ એનો આધાર છે. બોધના આધાર ઉપર થતી વિચારણા એને જ સુવિચારણા કહી શકાય. એટલે કહ્યું છે, સૂત્ર સરસ છે કે જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ કહ્યો છે. અપ્રતિબદ્ધપણું, જે ક્યાંય બંધાતો નથી, જેને જગતના કોઈ પણ અન્ય દ્રવ્ય પ્રત્યેનું કોઈ આકર્ષણ નથી, નો કમિટમેન્ટ વિથ એનીબડી, અપ્રતિબદ્ધપણું, તે પુરુષ નમન કરવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગાન કરવા યોગ્ય છે કે જે પુરુષ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબદ્ધ છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીને આજ્ઞા આધીન જો પંચ વિષયમાં, પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધમાં વિચરવું ઉદયાધીન પણ વિતલોભ જો. જ્ઞાની પુરુષોએ આ અપ્રતિબદ્ધપણાનો માર્ગ કહ્યો છે. દ્રવ્યનો પ્રતિબંધ નહીં, ક્ષેત્રનો નહીં, કાળનો નહીં, ભાવનો નહીં. અને આ સાધનાની ભૂમિકા સંયમ ગ્રહણ કર્યા પછીની પહેલી ભૂમિકા એની આ છે. સર્વસંગ પરિત્યાગ કર્યો એનો મતલબ તમામ પ્રકારના પ્રતિબદ્ધથી એ મુક્ત થયો. હી ઇઝ નોટ કમિટેડ ટુ એનીવેર, નોટ એની ફિલ્ડ, પર્ટિક્યુલર આશ્રમને, મઠને, સ્થાનને હી ઇઝ નોટ કમિટેડ. તો દ્રવ્ય પ્રતિબંધ છે એનો, ક્ષેત્ર પ્રતિબંધ છે, વ્યક્તિને, પદાર્થને, કોઈ પણ પ્રકારનો પ્રતિબદ્ધ નથી. એટલે જ 194 ની અંદર માર્મિક રીતે કીધું, જીવને માર્ગ ન મળવાનું કારણ શું? ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા કોઈ સત્પુરુષના પ્રત્યે પરમ સ્નેહ અને પરમ પ્રતીતિ એને આવ્યા? એને શું પ્રતીતિ આવે? પોતાનું ઠેકાણું નથી, બીજાની પ્રતીતિ શું કરવાનું? આપણે 50 પ્રકારના સંસારના પ્રતિબંધ સાથે રાખી અને સત્પુરુષને ઓળખવા નીકળીએ તો સત્પુરુષ ક્યાંથી ઓળખે? અપ્રતિબદ્ધપણું. કૃપાળુ દેવ કે છે, જ્ઞાની પુરુષોએ આ અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ કહ્યો છે. અપ્રતિબદ્ધપણું, જગતની કોઈ પણ ચીજ એને રોકી શકતી, જ્યાં એને જવું હોય ત્યાં એને માટે તમામ દિશાઓ ખુલી છે, તમામ માર્ગ ખુલ્લા છે. એને રોકનાર આ પૃથ્વીની અંદર, આ લોકની અંદર કોઈ પરિબળ નથી. આત્મા એટલો સ્વતંત્ર, અનંત વીર્યવાન છે, અપ્રતિબદ્ધ છે, એ ક્યાંય રોક્યો રોકાશે. અદ્ભુત અવસ્થા છે આ, અસંગતાની પરાકાષ્ઠા છે. જ્યાં સુધી આવો અસંગતાનો ભાવ ન આવે ત્યાં સુધી અપ્રતિબદ્ધપણું પામી શકાય નહીં. મને કોઈ પણ જગ્યાએ જો કોઈ પણ પ્રકારનું સંગીપણામાં રસ રુચિ હોય તો અપ્રતિબદ્ધપણું સંભવી શકે જ નહીં, કેમ કે આઈ એમ કમિટેડ ટુ ઇટ. મારી સૂક્ષ્મથી સૂક્ષ્મ પણ ત્યાં મારી રુચિ છે, જ્યાં રુચિ છે ત્યાં બંધ છે, તારું રોકાવું થાય છે, રોકાય છે. સૂત્ર છે રુચિ અનુયાયી વીર્ય. વ્યક્તિનો પુરુષાર્થ કઈ દિશામાં જાય? સ્વયંભૂ. જ્યાં રુચિ હોય ત્યાં. એ બહારનો ગમે તેટલો દેખાવ કરે. એટલે કહ્યું કે જીવ ધર્મની ગમે તે ક્રિયા કરે પણ એની પરિણતિ ક્યાં થાય? જ્યાં રુચિ હોય ત્યાં. એ કૌશકમાં બેઠો હોય અને રુચિ બજારમાં હોય તો પરિણતિ, જીવની ભાવની પરિણતિ ક્યાં થઈ? એ જીનેશ્વરના નામમાં થઈ કે બજારમાં થઈ? બજારમાં. રુચિ અનુયાયી વીર્ય. આ પુરુષાર્થ અને આ પરિણતિ, આ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે જીવની પરિણતિ. જીવનો ઉપયોગ, એ ઉપયોગનું પરિણામ એને કહેવાય પરિણતિ. કે ભાઈ તારો ઉપયોગ ક્યાં ગયો? તું જીનેશ્વરની અંદર મંદિરમાં ગયો છું, સામે પ્રતિમાજી છે, અરિહંત વિતરાગ પરમાત્માના તું દર્શન કરે છે, પણ તારા મગજની અંદર કોઈ સ્વજન સ્નેહી સાથે એવી ગાંઠ અને જોડાણ છે એટલે તું પ્રતિબદ્ધ છો એનાથી, અને એને તે કીધું છે કે આટલા વાગે મળજો, એટલે તું ઘડિયાળમાં જુએ છે કે ટાઈમ થઈ ગયો છે, ઓલો રાહ જોતો ત્યારે મગજમાં જીનેશ્વર દેવ છે કે ઓલો છે? પરિણતિ ક્યાં થઈ? અને ઉભો છે ક્યાં? હાથ જોડીને ઉભો છો, આંખ બંધ કરીને ઉભો છો. અપ્રતિબદ્ધપણું એને પ્રધાન માર્ગ કહ્યો છે. સાચો સાધક કોઈ પણ જગ્યાએ પ્રતિબદ્ધ અવસ્થામાં હોય નહીં, અને જો આ અપ્રતિબદ્ધ અવસ્થા સમજાય નહીં તો સર્વસંગ પરિત્યાગ સમજાય. કેમ એ સર્વસંગ પરિત્યાગ કરે છે? એ કોઈ પણ સંસારના પદાર્થ પ્રત્યે પ્રતિબદ્ધ નથી. મારા સુખનું કારણ, મારા હિતનું કારણ, મારી સ્થિરતાનું કોઈ બાહ્ય નથી, અપ્રતિબદ્ધ છે. એટલે એને ત્યાગ કરવો પડે તો ગમે તેનો પણ એ ત્યાગ કરી. અને કોણ કરી શકે? આપણે ઘરથી જોડાયેલા હોય તો ઘર ત્યાગ ક્યાંથી થાય? આપણે વ્યવસાયથી જોડાયેલા હોય તો વ્યવસાય ત્યાગ ક્યાંથી થાય? કોઈ પણ જગ્યાએ જીવ જ્યાં જોડાયેલો છે, સંગી ભાવ છે એનો. બહુ સૂક્ષ્મતાએ વિચારજો, સંગી ભાવ છે, જાણે અજાણે પણ મનની અંદર છે, સ્પૃહા છે. એ નિસ્પૃહતાનો માર્ગ કેવી રીતે પકડે? જીનેશ્વર ભગવંતો એટલા માટે કહ્યું કે કોઈ પણ વસ્તુ મારા માટે અનિવાર્ય છે એ વાત તું પહેલા છોડી દે, કલ્પના માટે કાઢી નાખ. આ અપ્રતિબદ્ધપણું એટલે કોઈ પણ ચીજ ઇઝ અ નોટ મસ્ટ ફોર મી. કોઈ પણ વસ્તુ, કારણ કે તમે પરિપૂર્ણ સુખી. હવે સેના થકી સુખી છો? ઘરનું મકાન છે એટલે, ઘરનો ધંધો છે એટલે, કુટુંબ પરિવાર છે એટલે, દીકરાઓ બે છે એટલે, તમે સેનાથી સુખી છો? પરિપૂર્ણ સુખી છો એટલે શું છે તમારી પાસે જેને કારણે જ્ઞાની પુરુષ કહે છે તમે પરિપૂર્ણ સુખી છો? સેના થકી પરિપૂર્ણ સુખી છો? બેંક બેલેન્સથી, પદ પદવીથી, પ્રતિષ્ઠા માન સન્માનથી? સેનાથી પરિપૂર્ણ સુખી છો તમે? આત્મા તત્વ જ સ્વયં સુખનું ધામ છે. જો એની અંદર બીજી વસ્તુ છે એ જ દુઃખ છે. કૃપાળુ દેવે લખ્યું કિંચિત માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ છે. ઓહો, જ્ઞાનીઓએ તો એથી વિપરીત માર્ગ જ નિશ્ચિત કર્યો કે કઈ પણ વસ્તુનું ગ્રહણ કરવું એ જ સુખનો નાશ. અપ્રતિબદ્ધપણું સમજાવવું જોઈએ. અને જીવનની અંદર જેમ જેમ સાધનાના માર્ગમાં, પરમાર્થના માર્ગમાં આપણે આગળ વધીએ તેમ તેમ એનો ટેસ્ટ છે. નોન કમિટમેન્ટ ઇઝ અ ટેસ્ટ ઓફ રિલિજન. તું જેનાથી બંધાયો છે એનાથી છૂટતો જ. આજ નક્કી કર્યું કે આ ચાર પાંચ વસ્તુથી હું છૂટ્યો, આનાથી હું છૂટ્યો, આના વિના ચાલશે, આના વિના ચાલશે. કારણ કે આ બધી મારા પૂર્ણતાના લક્ષણ નથી પણ અપૂર્ણતાના લક્ષણ છે, મારી અધૂરપના લક્ષણ છે. પૂર્ણ તો હું સ્વયં પૂર્ણ છું, હું સ્વયં પૂર્ણ છું. મારા સુખ માટે, મારા આનંદ માટે મારો આત્મ સ્વરૂપ એ પરિપૂર્ણ છે, નહીં તો સિદ્ધ પરમાત્મા સુખી કે દુઃખી? સુખી, તો શેના થકી સુખી? સિદ્ધ પરમાત્મા જો સુખી હોય તો શેના થકી સુખી? પોતામાં સુખી છે, પોતાની પૂર્ણતા છે માટે સુખી છે. અને જો કઈ નથી તો સિદ્ધ જેવો કોઈ દુખી કોઈ નહીં. આપણને જો કલ્પના હોય કે બધા થકી સુખ છે તો સિદ્ધની ભક્તિ શું કામ કરો છો? આત્મવંચના થઈ નહીં તો જાતને છેતરવાનો દમ, શું કામ સિદ્ધની ભક્તિ કરસ? સિદ્ધ જેવો તો કોઈ દુખી નથી દુનિયામાં, એને કાંઈ નથી. ના, એના જેવો કોઈ પરમ સુખી, એનું સુખ તો અવ્યાબાધ છે અને અનંત છે. ઓહો, જેની પાસે એક તૃણ માત્ર પણ પરિગ્રહ નથી, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, એક પરમાણુ જેને જગતમાંથી એને સ્પર્શ કરતું નથી એના સ્વરૂપને, એવી એની અદ્ભુત દશા. અને એને અમે કહીએ છીએ ઓહો સાદી અનંત અનંત સમાધિ સુખમાં. એનું સુખ તો અનંત છે, અવ્યાબાધ છે, જગતની કોઈ પરિસ્થિતિ એની સુખની સ્થિતિમાં બાધા કરી શકે એમ નથી. અપ્રતિબદ્ધતા. આપણા જીવનનું લિસ્ટ કરવું કે આપણે કેટલી કેટલી જગ્યાએ પ્રતિબદ્ધ છીએ, તો નાની નાની વસ્તુ પણ આપણને રોકે છે. સમજવું, બરોબર સમજવું. જે રોકે એ પ્રતિબદ્ધપણું, અને જે કોઈથી ન રોકાય એના સ્વરૂપમાં આગળ ચાલ્યો જાય એ અપ્રતિબદ્ધપણું. જ્ઞાનીઓએ અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ કહ્યો છે. મને મારા સ્વરૂપને પ્રાપ્ત કરાવવામાં જગતની કોઈ ચીજ, કોઈ સંયોગ, કોઈ સંબંધ, કોઈ પદાર્થ મને રોકી શકશે, કારણ કે મને મારી પૂર્ણતામાં પૂર્ણ શ્રદ્ધા છે. અને જેટલી એની ઓછપ છે એ મારું પ્રતિબદ્ધપણું છે, મને રોકે છે, મને રોકે છે. જ્ઞાનીઓએ અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ કહ્યો છે. આ સૂત્ર બહુ સમજવાય. અસંગતા તો જ સમજાય, આત્માની સ્વયં પૂર્ણતા તો જ સમજાય, આત્મા આત્માના રૂપમાં પરિપૂર્ણ સુખી છે તો જ સમજાય, અને આપણે સિદ્ધિની ઉપાસના શું કામ કરવાની છે તો જ સમજાય, આપણો દેવ વિતરાગ શા માટે છે, આ સુદેવ કેમ, તો જ સમજાય. એને કોઈ જરૂર નથી. હે વિતરાગ, તારી જ દશા. પેલો ધનપાલ કવિ કે તું જ પરિપૂર્ણ જગતમાં છો, કારણ કે તે કોઈ સ્ત્રીનો સંગ પણ તારી સાથે રાખ્યો નથી, કે કોઈ પણ શસ્ત્રો તારા હાથમાં રાખ્યા, કારણ કે તારી અવસ્થા માટે આ કોઈ પર પદાર્થ તને પૂરક થઈ શકે એમ, તું તારામાં સ્વયં પૂર્ણ છે. જગતની અંદર દેવ હોય તો એક વિતરાગ જ છે, એને કોઈ પર જીવોનો સંગ પણ નથી અને કોઈ પદાર્થનો સંગ પણ નથી પોતાના રક્ષણ માટે. આ વિતરાગનું સ્વરૂપ અપ્રતિબદ્ધપણાનું સ્વરૂપ છે. એ અપ્રતિબદ્ધપણું ચિત્તથી થાય. પેલા ચિત્તની અંદર આવે કે આ વસ્તુ મને મળશે તો જ ચાલશે, એ વાત નીકળી જાય તો એ તો પ્રતિબદ્ધપણું થયું. એ પર પદાર્થ સાથેનું અપ્રતિબદ્ધપણાનો ભાવ ચિત્તમાં બેસે તો અસંગપણું આપોઆપ સિદ્ધ થઈ જાય. માર્ગ અસંગતાનો છે, અને વર્ષોની સાધના પછી પણ અસંગ નથી થઈ શકતો સાધક, સાધક જ રહે એમને. કદાચ આપણે જોવા જઈને આપણું નિરીક્ષણ કરીએ તો આપણે કેવું પડે કે 10 વર્ષ પહેલા કાંઈ નહોતું, અત્યારે ઘણું ઘણું છે અહીંયા વ્યવસ્થા. લ્યો, આ અસંગપણાની શું વૃદ્ધિ થઈ, અને આ અપ્રતિબદ્ધપણું ક્યાં આવીને ઉભું રહ્યું? વિચાર કરવો પડે. અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ કહ્યો છે, અને સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિશે લક્ષ રાખી પ્રવૃત્તિ છે. આ પોતાની વાત કરે છે કે સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિશે લક્ષ રાખી અમારી પ્રવૃત્તિ, અમે ક્યાંય કોઈથી પ્રતિબદ્ધ થતા નથી એવી અમારી પ્રવૃત્તિ છે. એટલે લખે કે તમે બોલાવો એટલે અમે આવીએ એવું પણ નહીં, અને તમારે આવવું હોય તો અમે નવરા છીએ એ પણ. ખંભાતના મુમુક્ષુએ એક પ્રયોગ કર્યો કે સાહેબ અમારી પાસે ટિકિટ ભાડાની વ્યવસ્થા છે, આપ ન આવી શકો તો. એને કહ્યું કે અમારી આજ્ઞા ન હોય ત્યાં સુધી તમારે અહીંયા આવવું પણ, કારણ કે અમે તમારાથી પ્રતિબદ્ધ નથી. તમે અમને ગુરુ માનો એટલે અમે તમારાથી પ્રતિબદ્ધ થઈ ગયા. તો ગુરુ શેનો જો શિષ્યથી પ્રતિબદ્ધ થયો તો? કૃપાળુ દેવ જ આ એક પુરુષ આવો છે કે જેણે લખ્યું કે અમે કોઈના ગુરુ થતા નથી, અમે કોઈને ગુરુ કર્યા, કોઈને શિષ્ય કર્યા કે કોઈને આદેશ વાત કીધી. લોકો માને એ વાત જુદી છે, એમની પ્રતિબદ્ધતા છે, અમારી નથી. એ એમની પ્રતિબદ્ધતા છે, અમારી નથી. ખૂબ સમજવા જેવી વાત છે કે સાચો જ્ઞાની કેટલો નિષ્પૃહ થઈ અને આ સંસારની ધારાથી ઉપર ચાલતો હોય છે. બહુ મુશ્કેલી છે, આપણે તો સહી પડતા વાર નથી. અને પ્રતિબદ્ધપણામાં જ આપણને મજા આવે છે. માર્ગ અસંગતાનો છે એ લક્ષ્મણ નથી. સર્વથી અપ્રતિબદ્ધ દશાને વિશે લક્ષ્ય રાખી પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ છે દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ વણ વિચરવું ઉદયાધીન પણ વિતલોભ જો. ઉદયાધીન પણ વિચારવાનું છે અમારે, પ્રતિબદ્ધપણાને લઈને વિચારવાનું નથી. વિતલોભથી વિચારવું છે, નિષ્પૃહ થઈને વિચારવું છે. કંઈ મેળવવાની ઈચ્છા નથી એટલે સંગની પણ ઈચ્છા નથી. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. આ તો લક્ષણ છે. અને વિચારે ઉદય પ્રયોગ આ સદગુરુનું લક્ષણ છે. આપણે આપણી મેળે બાંધછોડ ન કરાય એમાં સદગુરુને શોધવામાં. જ્ઞાની પુરુષોએ જેણે સદગુરુનો માર્ગ પ્રસ્થાપિત કર્યો છે એણે સદગુરુનું ઓળખાણ આપ્યું છે. એમને એમ નથી કીધું કે ગમે તે સદગુરુ પકડી લેજો, ઓળખાણ આપ્યું છે. એ ઓળખી શકે મુમુક્ષુ એટલે એના લક્ષણ આપ્યા છે કે ભાઈ કોઈ ચીજ એવી છે અરૂપી છે, સદગુરુ તત્વ અરૂપી છે, ન ઓળખી શકાય. આત્મા પણ અરૂપી છે પણ આત્માને ઓળખવાના લક્ષણ આપ્યા છે. મુમુક્ષુ પણ અરૂપીપણું છે પણ મુમુક્ષુને ઓળખવાના લક્ષણ આપ્યા છે. એમ ગુરુ પણ અરૂપી છે, ગુરુ તત્વ વ્યક્તિ તરીકે તો બધા બરોબર છે, ગુરુ તત્વ અરૂપી છે, એને ઓળખવાના લક્ષણ આપ્યા છે. પરમ કૃપાળુ દેવે આવા જેવા પરમ તત્વો ગુઢ છે એ ગુઢ તત્વો બધા એનો આવિષ્કાર કરવા માટે થઈને મુમુક્ષુને આ દ્રષ્ટિ આપી છે, લક્ષણો આપીને કે મૂંઝાતો નહીં તું, માર્ગ બધો લોપ થઈ ગયો છે પણ માર્ગની અંદર તારી મુમુક્ષુતાથી શરૂ થશે. આત્માના લક્ષણ છે, જીવના લક્ષણ છે, ગુરુના લક્ષણ છે, સ્વરૂપના લક્ષણ છે. આ બધી જ વસ્તુ અવ્યક્ત હોવા છતાં એનું વ્યક્તપણું કેવી રીતે કહી શકાય યથાસ્થિતપણે તેવું જ્ઞાનીઓએ કહ્યું છે. બસ એનો આધાર રાખી અને જા. સદગુરુ વિના ધર્મ નથી પણ સદગુરુ કોણ એ તો નક્કી કરવાનું ને પાછું. વિચારે ઉદય પ્રયોગ એ અપ્રતિબદ્ધ છે, ક્યાંયથી બંધાતો નથી, ક્યાંયથી રોકાતો નથી. આવું એનું અદભુત એની આત્મિક ખુમારી છે. આવી સ્થિતિ એટલે કે જે અપ્રતિબદ્ધ દશાને વિશે લક્ષ્ય રાખી પ્રવૃત્તિ છે. અમારી પ્રવૃત્તિ તો અપ્રતિબદ્ધ દશાને લક્ષ્યમાં રાખી છે અમે, એ આધાર ઉપર અમારી પ્રવૃત્તિનું આયોજન છે. અમારી પ્રવૃત્તિમાં અમે આ કોઈથી બંધાઈને ચાલીએ તો એ સાધનાનો માર્ગ રહી શકશે નહીં. તો પણ સત્સંગ આદિને વિશે હજી અમને પણ પ્રતિબદ્ધ બુદ્ધિ રાખવાનું ચિત રહે છે. અમે સંસારની અંદર ઉદયથી છીએ અને ઉદયના કારણે એવા એવા પ્રવાહોથી સંગમાં રહેવું પડે છે. એટલે એ સમયે અમારી ચિત્ત શુદ્ધિ માટે અમારે પણ સત્સંગ આદિને વિશે પ્રતિબદ્ધ બુદ્ધિ રાખવાનું ચિત રહે છે કે અમારે પણ સત્સંગ વિશે પ્રતિબદ્ધતા રાખવી, નહીં તો સત્સંગની પણ પ્રતિબદ્ધતા હોય નહીં. અમને રાખવી છે. કૃપાળુ દેવ પોતાની પણ જે મર્યાદા છે, જે દશામાં છે, એની વાત સ્પષ્ટ કહેવામાં એને કાંઈ વાંધો નથી. બીજો હોય તો તરત એમ કે ના અમે તો બસ આ પ્રતિબદ્ધ જ છીએ અને પાછું એનું પ્રતિબદ્ધનો કોઈ પાર ન હોય. આ સ્પષ્ટ કહે છે કે અમે પણ સૌભાગ્યને કહે છે કે હજી તમારી સાથે બેસવાની અમને ઈચ્છા શું કામ રહે છે? સૌભાગ્યથી તો તમારી અવસ્થા ઘણી ઊંચી છે, છતાં પણ તમારા સંગમાં પણ અસંગપણું વેદાય છે. સત્સંગીઓનો સંગ એ સંગીપણું નથી, અસંગની આરાધના છે. સત્સંગની આરાધના એ અસંગની આરાધના છે. જો યથાર્થ સ્વરૂપમાં એની આરાધના કરવામાં આવે તો એમાં પણ જો વ્યવહારના અને રાગ દ્વેષના બંધનો જોડાય, સ્નેહના અને દ્રષ્ટિ રાગના બંધનો જોડાય, તો એ પણ દૂષિત થઈ ગયું, એ સંસારી સંગ થયો, એ સત્સંગ ન થયો. સત્યનો રંગ ચડાવે, મોક્ષની મૈત્રી કરે, આ સત્સંગનું લક્ષણ છે. જીવ સત્સંગમાં જાય તો લોક પ્રવાહથી વિમુખ થાય, અભિમુખ ના થાય. અત્યારે તો સત્સંગી સત્સંગી વચ્ચેના વ્યવહાર એટલા બધા થઈ ગયા છે, અહીંયા જવાનું છે, પછી આને મળવાનું છે, ઓલાની સૂચના છે, આને દેવાનું છે, પછી અહીંયા જવાનું છે. આ બધું તું ક્યાંથી શીખો? તું અહીંયા ને સત્સંગ ત્યાં ને અહીંયા, પછી તારે અહીંથી જ નવરો નથી થતો તું તો. કારણ કે વ્યવહાર અભિમુખ થઈ ગયા. સત્સંગમાં તો અસંગતાનું નિર્માણ કરવાનું છે, સંસારાભિમુખ નહીં, મોક્ષાભિમુખ થવાનું છે. સંકિત સમ્યક એનું સન્મુખ પણ આવવું જોઈએ, સમ્યક દર્શનનું. એમાં આપણું દર્શન પણ, આપણું સમ્યક પણ તો વ્યવહારમાં વહ્યું જાય છે, પરિણામ કેમ આવતું નથી? દશા કેમ બદલાતી નથી? કારણ કે એનું લક્ષ્ય જે છે સત્સંગનું, અપ્રતિબદ્ધતાના લક્ષ્ય સત્સંગ કરવો. સત્સંગ એ પ્રતિબંધનું સ્વરૂપ નથી. સાચા અર્થ તો કે છે કે હજી અમને પણ અમારી આવી અવસ્થા છે તો પણ અમને પણ સત્સંગ, કારણ કે સંસારના સંગની જે અસર થાય ને જે વાતાવરણમાં, એનાથી નિવૃત્ત થવા માટે, પરિશુદ્ધ થવા માટે, ચિત્તવૃત્તિને વિશુદ્ધ કરવા માટે સત્સંગની આવશ્યકતા અમે પણ માનીએ છીએ. હાલ અમારા સમાગમનો અપ્રસંગ છે, એમ જાણ્યા છતાં પણ તમ સર્વ ભાઈઓએ જે પ્રકારે જીવને શાંત નાંતપણો ઉદ્ભવ થાય તે પ્રકારે વાંચનાદિ સમાગમ કરવો ઘટે છે તે વાત બળવાન કરવા યોગ્ય છે. અમે તો અપ્રતિબદ્ધ દશામાં હોવાને કારણે અમે કાંઈ તમને સત્સંગ કરાવવા માટે આવીએ એવું હેતુપૂર્વકનું બને એમ નથી. કારણ કે જ્ઞાનીઓનો માર્ગ તો અપ્રતિબદ્ધતાનો છે, તો અમે પણ ક્યાંય બંધાઈ જઈએ એ અમારા માર્ગથી જ્ઞાનીના માર્ગની સાથે એનો મેળ નથી કરતો. અમારા સમાગમનો અપ્રસંગ છે, અમે છીએ ને તમે છો, કૃપાળદેવ કહે છે અમે છીએ અને તમે છો, છતાં સમાગમનો અપ્રસંગ છે, કારણ કે અમારી પાસે કોઈ એવી પ્રતિબદ્ધતા નથી, અમારી પાસે કોઈ પ્રતિબદ્ધતા નથી. એમ જાણ્યા છતાં તમને હવે આ ખબર પડી ગઈ છે, બહુ વાત ચાલી છે ઘણી, કૃપાળદેવે કહ્યું એમ નહીં, સાહેબ તમારે 8 દિવસ અહીંયા આવવું જોઈએ, મહિને 1 વાર તો અહીંયા બેસવું જ જોઈએ. એમ જાણવા છતાં, હવે તમને અમારો સમાગમનો અપ્રસંગ છે, એમ જાણવા છતાં હવે ખંભાતના મુમુક્ષુઓની જુઓ દશા. તમ સર્વ ભાઈઓએ જે પ્રકારે જીવને શાંત દાંતપણો ઉદ્ભવ થાય તે પ્રકારે વાંચનાદિ સમાગમ કરવો ઘટે છે. બધાએ શું કર્યું? 449માં આવી ગયું કે અમારા સમાગમના વિયોગમાં તમારે વારંવાર એકત્ર થવું, સત્શાસ્ત્રનું આરાધન કરવું, ચિંતન કરવું વગેરે વગેરે. એ 4 વાક્યો આવી ગયા હતા ત્યાં 449માં કે અમારા વિયોગમાં તમારે શું કરવું. એ તમે બધા કરી રહ્યા છો કે જેથી જીવને શાંતપણું ઉદ્ભવ થાય, દાંતપણું એટલે ઇન્દ્રિયો દમન વિષયો ઉપર જરા ઉપશમ તો ઈચ્છાથી થાય, પણ જ્યાં કોઈ એવો કષાય હોય, બહુ જ શાંત ન થતો હોય, તો એનો નિગ્રહ કરવા માટે ક્યારેક હઠ કરવી પડે, દમન કરવું પડે. જૈન દર્શનમાં આ બુદ્ધિપૂર્વકનું દમન છે, સમજણપૂર્વકનું છે કે જે સ્થિતિ છે એ સ્થિતિ માત્ર એકાંતે પકડવું કે આપણો ધર્મ તો શરીરને દેહના દમનમાં માને છે. દેહના ઇન્દ્રિયોના વિષયોનું શમન પણ હોય અને દમન પણ હોય, પણ ક્યાં હોય? અપેક્ષાએ. એમાં આત્માને, આત્માના ભાવને, પોતાની સમતાને અને પોતાની શાંતિને કેન્દ્રમાં રાખીને નિર્ણય લેવો કે જેનાથી જીવને ક્લેશ પરિણામ થાય એ દમન, અને જેનાથી શાંત પરિણામ થાય એ દમન હોવા છતાં શમન. ક્રિયાની પદ્ધતિ ઉપરનો લક્ષ્ય નહીં રાખવાનો, પરિણામનો લક્ષ્ય રાખવાનો. પરિણામ એ છે કે આખરે જીવને વિષયોથી નિવૃત્ત કરવો અને જરૂર પડે તો એવા નિયમો લેવા કે જે નિયમોથી આ ચંચળ ચિત્ત એને અભ્યાસથી વશ કરવું પડશે. આ ચિત્ત વાયુથી પણ વિશેષ ચંચળ છે અને એને નિગ્રહ ન કરો તો, કૃપાળદેવ ઘણી વાર કહે છે, મન તો ગમે તેવી વિચિત્ર ઈચ્છાઓ કરે, લગામ રાખવી પડે મનના અશ્વ ઉપર, એને વશ કરવો પડે અને એ મન ઈચ્છે એ પ્રવૃત્તિ એને આપવી નહીં. મન તો અનિષ્ટ ક્લિષ્ટ પ્રવૃત્તિ ઈચ્છે, નહીં આપવી. દ્રઢ નિશ્ચય કરીને એક પત્રમાં આવે 918માં કે ત્યાં સુધી જંપીને બેસવું નહીં, હઠાગ્રહ કરીને સુરવીરપણાનો માર્ગ લેવો. એ સુરવીરપણું છે ઇન્દ્રિયોની દુરિચ્છાને તાબે ન થવું. સમજણ પૂર્વકની વાત છે. તો આ પ્રકારનો શાંત પણ થવું, દાંત પણ થવું અને ખાંત પણ થવું. ક્ષમા, ક્ષમા ભાવની અંદર તો બહુ સરસ વાત છે કે સામા માણસને ગમે તેટલું હોય પણ તારા પરિણામ સ્વચ્છ અને શાંત રાખવા ક્ષમા ભાવથી રહી શકે. એનો દોષ ને એની વાતને ક્યાંય લક્ષ ન આપવો. ન્યાય અન્યાય બધું તર્ક કુતર્ક બધી બાજુ ઉપર રાખવું. ખાંત દાંત અને શાંત આ વિતરાગના મુનિઓનું સ્વરૂપ કીધું છે કે એ તો સ્વભાવથી ખાંત હોય છે, ક્ષમાશ્રમણ હોય છે. ઈચ્છામિ ક્ષમાશ્રમણો વંદી ઉજાવણી જાય. વિતરાગના સાધુ સાધવી પાસે જઈએ કે પરમાત્મા પાસે જઈએ અને નમસ્કાર કરવાનો જે મહામંત્ર છે સર્વ આમનાયની અંદર માન્ય છે કે સાધુ છે એ ક્ષમાશ્રમણ છે. આ એનો પહેલો અનિવાર્ય આવશ્યક ગુણ, એના વિના એ સાધુ જ નથી. ક્ષમાશ્રમણ, કોઈ પણ પરિસ્થિતિની અંદર એ વિચલિત ન થાય, કશાયોની ઉત્તેજના એને ન હોય અને એ ગમે તેવી સામાના નિમિત્તો એવા આવે તો પણ એમાં ક્ષમાભાવ, સમભાવ, સમતાભાવ રહે. એમાં એ પ્રતિકાર ન હોય, પ્રતિશોધ ન હોય, પ્રતિદ્વંદ્વ ન હોય. વન વે ટ્રાફિક, શું સર ડંસ દે તો મારે લાકડી ન મારવી? સાધુ ઉભો છે નદી કિનારે, સ્નાન કરી રહ્યો છે અને સૂર્યદેવની પ્રાર્થના કરે છે અને ટપક કરતો ઉપરથી એક વીછી ઝાડ ઉપરથી પાણીમાં પડે છે. સાધુએ વીછીને બચાવી લીધો, ઉપાડી લીધો, હથેળીમાં લઈ લીધો અને નક્કી કિનારે મૂકવા જાઓ, પણ ત્યાં તો વીછીએ દંશ માર્યો એટલે હાથ ધ્રુજી ગયો તો ફરી પાણીમાં પડ્યો, ફરી ઉપાડ્યો. આ ચાલ્યું થોડા વખત સુધી. કિનારે બેઠો તો એક આપણા જેવો તત્વજ્ઞાની, એ મહારાજ કઈ વિચારો, કઈ અક્કલ બકલ છે કે નહીં? આ તમને ઓલો વારંવાર ડંશ મારે છે તો તમે એને છોડી દો ને, મરતો હોય તો મરવા દો, એનું કામ કરે. સાધુએ જોયું એની સામે, એને કહ્યું કે આવું વીછી જેવું ક્ષુદ્ર પ્રાણી એ ડંશ દેવાના પોતાના સ્વભાવને છોડતું નથી તો હું સાધુ, હું એને રક્ષણ કરું જગતના જીવોનો તારણ, એ મારો સ્વભાવ હું છોડી દઉં? એ છોડતું નથી. અને આ જ વાત મોહનદાસ કરમચંદ ગાંધીને શ્રીમદ રાજચંદ્રજી 27ના પ્રશ્નમાં સમજાવી કે સર્પ દંશ દેવા આવે છે, મરી જવા સિવાય વિકલ્પ નથી, ભાગી છટ્ટા એમ નથી, મારવો કે નહીં સર્પને? ગાંધીના જીવનમાં ચોટ લાગી ગઈ છે. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ મને શ્રીમદ રાજચંદ્રજી શીખવ્યો છે. આટલી બધી વિશ્વ વિભૂતિની અંદર આવું અજબ શ્રદ્ધાન જેના સંગે આવ્યું હશે એને કેવું ઓળખાણ આપ્યું હશે અહિંસાનું. પ્રાણ ત્યાગ કરવાનો પ્રસંગ આવે તો પણ પ્રતિકાર તારે ન કરવો, તું સાધુ છે. ક્ષમા શ્રમણ, હે ક્ષમા શ્રમણ, તમને નમસ્કાર છે. તમારી ચારિત્રની યાત્રા સુખ સંયમમાં છે. સાધુને આપણે સાતા પૂછીએ, પણ એનો ગુણ આજ, અને એ ગુણમાંથી ચ્યુત થયો સાધુ, અજાણતા એક જીવ કચડાઈ ગયો અને શિષ્યએ કહ્યું કે પ્રાયશ્ચિત લેવાનો સાહેબ રહી ગયો છે. એમાં વિશેષ કૌશલ આવે, વિધિ આવે પ્રાયશ્ચિતની. પ્રતિક્રમણ વખતે પ્રતિક્રમણ આગળ ચાલ્યું, શિષ્યને થયું કે ગુરુ મહારાજ ઓલું હિંસા જે થઈ છે, ભલે અજાણતા, જાણતા કે અજાણતા, તો એને યાદ કરાવ્યું, બીજી વાર યાદ કરાવ્યું. શિષ્યમાં જરા કરુણા ભાવ આવ્યો કે ગુરુ મહારાજ જો ચૂકી જશે તો આ આપણો સંયમ માર્ગની આ સાધના છે, અને આ સાધુએ પોતાનો સ્વભાવ ગુમાવ્યો. શું થયું? દોડ્યા, અંધારામાં શિષ્ય પ્રત્યેનો ક્રોધ આવ્યો અને થાંભલા સાથે અથડાઈને મર્યા. તાપસ થયા, બગીચાનું રક્ષણ કરે છે, છોકરાઓ ફૂલ ફળ લેવા આવ્યા છે, એની પાછળ દોડ્યા કુહાડો લઈને, અને પડ્યા ખાડામાં, ખોપરી ફાટી ગઈ. ત્યાંથી ગયા ક્યાં? ચંડ કૌશિકના ભાવની અંદર. ભગવાન મહાવીરનો જ્યાં દર્શન થાય છે ત્યાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. ઓહો હો હો, સાધુપણામાં ક્ષમા ભાવ ગુમાવ્યો, તાપસપણામાં એ ભાવ અતિ વૃદ્ધ થયો, અને આજે ચંડ કૌશિકમાં તો જે દેખું એને મારી નાખું છું. દ્રષ્ટિ વિષ સર્પ થયો. અનંતાનુમંદી ક્રોધનું આ સ્વરૂપ છે. પર્યાય બદલાય, દેહ બદલાય, યોની બદલાય, ગતિ બદલાય, પણ અંદર આવેલો આ જે દોષ છે એ એકવાર વૃદ્ધિને પામી ગયો તો અનંતાનુમંદીનું સ્વરૂપ લે છે. એનો કાળ પૂરો થાય છે પણ અનંત સંસાર અનુબંધ કરાવ્યા જ કરે છે, કારણ કે અનુબંધ ખોટો જ પડે છે. બહુ સમજવા જેવું છે અનંતાનુમંદીનું સ્વરૂપ. કર્મ તો કોઈ અનંતકાળ તકે એવું નથી, અને છતાં અનંતાનુમંદી શબ્દ જ્ઞાનીઓએ કેમ વાપરો સંસાર માટે? તો કે એ પૂરું થાય ત્યાર પહેલા તો બીજું શરૂ થાય. આમ અનંતકાળ સુધી જીવને અનુબંધ કરાવ્યા જ કરે આવું સ્વરૂપ છે. તો એણે કહ્યું કે તમે અમારા સમાગમના અભાવમાં પણ ખંભાતના મમુક્ષુઓ, જે વાંચન આદિ સમાગમ કરો છો, સાથે મળીને સત્શ્રુતનું, સત્શાસ્ત્રનું વાંચન કરો, વિચારણા કરો, અનુપ્રેક્ષા કરો, મનન ચિંતન કરો, એ તમારે કરવું પડે, કારણ કે એમાંથી આ શાંતપણું, આ દાંતપણું, આ ખાંતપણું ઉત્પન્ન થાય. આવા ગુણો જીવની અંદર ઉત્પન્ન થશે. જીવના જે ગુણ, મૂળભૂત ગુણો છે, ગુણોનું અર્જન કરવું, ગુણોનું સર્જન કરવું, એ જ આધ્યાત્મિક પ્રવૃત્તિનો ઉદ્દેશ છે. કે આત્મિક ગુણો જેમ જેમ વધે તેમ તેમ એ જીવ સંસારના દોષથી વિમુક્ત થતો જાય. એ કરવો ઘટે છે ને તે વાત બળવાન કરવા યોગ્ય છે. અમે આવશું એમ નથી કીધું કે તમે વાંચન શરૂ કરો પછી જરા અમને લખજો, તમે બળવાન કરજો, અમારું આવવાનું જે થશે તે જ થશે, મળવાનું થાય તો થાય, કાંઈ અમે અપ્રતિબદ્ધપણું બાકીને બેઠા છીએ, એટલે અમારે કાંઈ પ્રતિબદ્ધપણું તમારું છે? તમે પ્રતિબદ્ધ થજો અનંત જ્ઞાનીઓના માર્ગને. બસ સાધકનું, મુમુક્ષુનું પ્રતિબદ્ધપણું હોય તો કોઈ વ્યક્તિ વિશેષને ન હોય, એને તો એ વ્યક્તિએ દર્શાવેલ માર્ગ વિશેષપણે હોય. મારો નિશ્ચય છે, માર્ગનો નિશ્ચય છે, મોક્ષ માર્ગનો નિશ્ચય મારો છે, એવી પ્રકારનો ભાવ રાખી અને એટલું સુંદર વાત મૂકી છે. પણ આમાં એક સૂત્ર જે છે એ જ આની અંદર પકડી લેવા જેવું છે કે જ્ઞાની પુરુષોએ અપ્રતિબદ્ધપણાને પ્રધાન માર્ગ કયો છે. એટલે આપણે માર્ગની અંદર ક્યાંય પ્રતિબદ્ધપણું ઉત્પન્ન થતું હોય તો સમજી લેવું પડે કે ક્યાંક ને ક્યાંક માર્ગને સમજવામાં આપણું કંઈક ઉણપ અથવા દોષ અથવા ક્ષતિ રહી ગઈ છે. આ માર્ગ અપ્રતિબદ્ધતાનો છે, અપ્રતિબદ્ધતાના માર્ગ દ્વારા જ અસંગ થવાનું છે, આત્મા એ તો અસંગ છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આ સંકેત છે, ભગવાને આને દર્શન કીધું છે. હવે સર્વેથી ભિન્ન, હું કોઈની સાથે જોડાયેલો હોઉં, આઈ હેવ ગોટ એ કમિટમેન્ટ વિથ ઇટ, તો ભિન્ન ક્યાંથી આવ્યો? તું એની સાથે જ્યાં ભાવનાથી જોડાયો, સ્પૃહાથી જોડાયો, ઈચ્છાથી જોડાયો, તૃષ્ણાથી જોડાયો, વાસનાથી જોડાયો, તો ભિન્ન ક્યાંથી થયો તું એની સાથે? હું એનાથી ભિન્ન છું એ તને કે સંકેત જ નથી ત્યાં. અને અસંગ શ્રદ્ધામાં એ છે કે કોઈ પણ પદાર્થ છે એનાથી હું તો અસંગ જ છું, માટે એનાથી ભિન્ન જ છું. આ ભિન્ન, સર્વેથી ભિન્ન અને અસંગ, આ બંને એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે. એક અસ્તિભાવથી છે અને બીજું નાસ્તિભાવ છે. આ નાસ્તિભાવથી કે કોઈ મારું નથી, નાસ્તિભાવથી હું તો અસંગ છું, અસંગમાં મારી પરિપૂર્ણતા છે, આવી પ્રકારની શંકા. એને સંકેત કીધું, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સંકેત. શું સંકેત, સંકેત, સંકેત! કૃપાળુ દેવે મુનિશ્રીને કહ્યું, દેવકર્ણ કે મુનિ, પૂછ્યું કે તમે પણ વેપારના સંઘમાં છો અને મૂલ્યવાન પદાર્થોના સંઘમાં છો, તો તમારી ચિત્તની વૃત્તિઓ ચલિત ન થતી હોય પ્રભુ? કૃપાળુ દેવ કહે છે, અરે મુનિઓ, અમે તો એને કાળકૂટ વિષ સમાન દેખીએ છીએ. અને પછી સમજાવે છે કે શું સંપ્રદાયિક શબ્દની અંદર સંકેત સંકેત બોલ્યા કરો છો. મુનિ, અમે તો સંસારમાં નાળિયેરમાં જેમ ગોળો રહે છે એમ સંસારમાં રહીએ છીએ. એ નાળિયેરનો ગોળો નાળિયેરમાં હોવા છતાં એની સાથે ક્યાંય સંબંધથી ચટકાયેલો છૂટો છે. કાચલીથી નાળિયેર જુદું છે. એવી દ્રષ્ટિએ અમે આ સંસારમાં છીએ. અસંગ અવસ્થા છે આ. નાળિયેરનો ગોળો નાળિયેરમાં હોવા છતાં નાળિયેરથી સંગી નથી, પણ અસંગ છે એનાથી. એટલે કહીએ કે એનાથી ભિન્ન છે. આ ભિન્નતાનું સ્વરૂપ એમ સંકેત સંકેત શું કરો છો? મુનિ, અમે તો નાળિયેરના ગોળાની માફક સંસારમાં રહીએ છીએ. આ સંકેતની વ્યાખ્યા સમજાવી છે. આપણે સંકેતને સસ્તું બનાવી દીધું છે. અને બીજું, ગમે તેને બિરુદ આપવામાં આપણને કઈ વાંધો કામ? લે લાખ તો કે લે હવા લાખ. કોક કે તને સંકેત ના, તું તો હાથમાં છો. લોકો હાથમાં ના, તમે હાથ હોય, હાથથી તો હવે તમારે ક્યાંય વ્યા ગયા તમે? એટલે કોણ છાપ દેવા બેઠો છો તમે? કોણ? અંતરદશા વિના ગાયલ કી ગત ગાયલ જાણે, એમ જ્ઞાનીના અંતરને, જ્ઞાનીના હૃદયને કોણ સમજે? જ્ઞાની. રત્નરાજે ગાયું છે કૃપાળુ દેવના બાબતમાં કે પ્રભુ તારી વાત કોણ સમજી શકે? જ્ઞાની સિવાય કોઈ નહીં સમજી શકે. એ વાત બળવાન કરવા યોગ્ય છે. આવો જેમાંથી જીવને અપ્રતિબદ્ધપણું ઉત્પન્ન થાય, એટલે સર્વથી ભિન્નતા થતી જાય, દ્રઢ થતી જાય, સર્વથી ભિન્નપણું અને પોતાની અસંગતા દ્રઢ થતી જાય. આ સંકેતનું સ્વરૂપ છે. અને આ સંકેતની પ્રાપ્તિ એ સત્સંગનો ધ્યેય છે. સત્સંગ કરવો છે તો સંકેત મેળવવા કરવો છે. કોઈ બહારની પદવી ઉપાધિ કે ઉપદેશક થવા માટે સત્સંગ કરવો નથી. ઘણા ને તેમ સત્સંગ કરીએ એટલે વધારે આપણે જરા પાવરફુલ વક્તા થઈએ, એના માટે નથી. તો તું વધારે સંગી થવાનું, તો તારો સત્સંગ તને જ ભારે પડવાનો. કારણ કે પછી છૂટવું આકરું. જો એકવાર આ ખુરશી ઉપર અહીંયા બેઠા ને, બહુ આકરું છે. ભલભલાના મગજ ભરી જાય છે કે અમારું એમાં નથી, ના નથી તો તમારે નો બે અહીંયા. આકરું કામ છે ત્યારે કસોટી થઈ જાય. મોહ છે, અહંકારનો મોહ હોય. આ બધા સૂક્ષ્મ પરિણામો છે. આનાથી બચવું એ જ આપણી સાધના છે. આત્મતત્વની શ્રદ્ધા જોરદાર હશે તો આવા તુચ્છ નિમિત્તો તમને ચલિત નહીં કરી શકે. બહુ જ વિવેક જીવમાં જાગવો જરૂરી છે. સત્સંગ વિના નહીં જાગી શકે. સત્સંગનું લક્ષ્ય જ એક છે કે તમામ જગતના સંગી પદાર્થોથી પોતાને ભિન્ન દ્રઢ કરતા જવું અને પોતાનું જે અસંગ સ્વરૂપ અત્યારે નથી કેવળ હોત અસંગ જો ભાસત તને ન કેમ, અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને. તને જેથી તારું ભાન થાય તેથી તને અસંગ સ્વરૂપ તારું ઓળખાશે. કેવળ અસંગ તું અત્યારે નથી, સંગમાં વસેલો હોવા છતાં જો તું સત્સંગના સહારે તારી જાતને અસંગ સમજતા શીખી જઈશ તો તને કઈ વાંધો આવશે. અદભુત વાત છે. અહીંયા 517 નો પત્ર પૂરો થાય છે. 518-19 લેવાઈ ગયાથી 20માં ઉપર આપણે જઈએ છીએ. 520 મુંબઈ શ્રાવણવદ અમાસ ગુરુવાર 1950 શ્રી સાયલા ગામે સ્થિત પરમ સ્નેહી શ્રી સૌભાગને શ્રી મોહમહી ક્ષેત્રથી ના ભક્તિપૂર્વ યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતી કે તમારો લખેલો કાગળ પહોંચ્યો છે તેનો ઉત્તર નીચેથી વિચારશો. જ્ઞાન વાર્તાના પ્રસંગમાં ઉપકારી એવા કેટલાક પ્રશ્નો તમને થાય છે તે તમે અમને લખી જણાવો છો અને તેના સમાધાનની તમારી ઈચ્છા વિશેષ રહે છે. તેથી કોઈ પણ પ્રકારે જો તમને તે પ્રશ્નોના સમાધાન લખાય તો સારું એમ ચિત્તમાં રહ્યા કરતા છતાં ઉદય યોગથી તેમ બનતું નથી. સૌભાગને લખે છે કે તમારા બે પત્રો મળી ગયા, એવો કાગળ પણ મળે છે તમારો. તમે પ્રશ્નો, કેવા પ્રશ્નો પૂછે છે? જ્ઞાન વાર્તાના પ્રસંગમાં ઉપકારી એવા કેટલાક પ્રશ્નો તમને થાય છે. કૃપાળુ દેવે આગળ એક આપણે 333માં આવી ગયું. સૌભાગ્યને લખ્યું કે આ પરમાત્માએ જો અત્યારે કોઈ સદૈવ કોઈના ઉપર પ્રસન્ન થવું હોય તો એવા ભક્તિમાન તમે છો. કેમ કે સૌભાગ્યના પ્રશ્નો પરમાર્થ માર્ગના અદભુત રહસ્યોને ખોલનારા છે. જ્ઞાન વાર્તામાં ઉપયોગી ઘણા પ્રશ્નો, ઘણા પત્રો ઘણા હોય છે, પણ બધા પ્રશ્નોમાં અધ્યાત્મની છાંટ ઓછી અને વ્યક્તિગત અહંકારની વધારે. પોતાની જે કંઈ હોય, ક્યાં બતાવવાનું પાંડિત્ય, ક્યાં કોઈ ખોટું જાણવું છે, આવી બધી કંઈ કહેલા કરે. જ્ઞાન વાર્તામાં ઉપકારી, જ્ઞાન વાર્તામાં કોઈ પણ જીવ એ વાંચે તેને ઉપકારભૂત થવું જોઈએ. સૌભાગ્યના પ્રશ્નો ઉપરના જવાબ વધારે ને વધારે વચનામૃતમાં એ પત્રો છે. જગતના જીવન એટલે કૃપાળુ દેવે લખ્યું કે મુમુક્ષુએ સૌભાગ્યને કદી વિસ્મરણ કરવા યોગ્ય, કારણ કે એ પુરુષે ગ્રસ્થ અવસ્થામાં રહીને, સાધક અવસ્થામાં રહીને જ્ઞાન વાર્તામાં ઉપયોગી એવા કેટલાય પ્રશ્નો કર્યા છે. અને આવા નિષ્પૃહ સત્પુરુષને પણ એવી કરુણા પ્રગટાવી છે કે એણે જવાબ લખવા પડ્યા. અને આવા પુરુષો સામે વ્યવહારમાં છે એની પાસેથી આવા જવાબો મેળવવા, એ સૌભાગ્યનો પુરુષાર્થ કેવો કેવો. તો કે છે એના સમાધાનની તમારી ઈચ્છા વિશેષ રહે છે. માત્ર તમે પ્રશ્ન લખો છો એથી વાત પૂરી નથી, પણ તમને એનું સમાધાન મળે એવી ખૂબ અંતરની ઝંખના છે. તેથી કોઈ પણ પ્રકારે જો તમને તે પ્રશ્નોના સમાધાન લખાય તેમ સારું એમ ચિત્તમાં રહે છે. અમને પણ એમ થઈ જાય છે કે આ સૌભાગ્ય કેમ પોતાની વાત લખી છે, આ ક્યાંને પોતા માટે કંઈ વ્યક્તિગત કર્યું છે, આના જવાબ તો લખાય તો સારું. અમારી અંદર જે કંઈ જ્ઞાનધારા ઉલસે છે એ જો આ પ્રશ્નોના જવાબ રૂપે લખાય તો સારું. અહીંયા ક્યાં ઉપદેશ દેવો છે? માર્ગ પ્રવર્તાવવો નથી, પાટે બેસવું નથી કે લોકોને ભેગા કરવા નથી. અહીંયા તો સ્વાભાવિક એક મુમુક્ષુની જિજ્ઞાસા છે અને એનું સમાધાન છે. અને એ જો થઈ શકતું હોય સહજપણે અપ્રતિબદ્ધપણે તો કરવું, એવું કૃપાળુ દેવનું આચરણ. એટલે કહ્યું કે એ પ્રણે જ અમારી દશા છે. એમ ચિત્તમાં રહ્યા કરતા છતાં ઉદય યોગથી તેમ બનતું નથી. ઉદય યોગ બહુ આકરો છે. ત્યારે ખ્યાલ આવે 27મું વર્ષ છે અને કહે છે ત્યાં તો આવ્યો રે ઉદય કર્મ. બહુ પ્રયત્ન કરીએ તો પણ વધે નહીં અર ઘટે નહીં, પણ થોડું થોડું વધ્યા જ કરે. એવા કર્મો જાણે ઉતાવળે ઉતાવળે વેદવા માટે ચાલ્યા આવતા હોય, દોડ્યા આવતા હોય એવું લાગે છે. પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણી જ ઓછી રહે છે, અથવા ચિત્ત તે કાર્યમાં અલ્પમાત્ર છાયા જેવો પ્રવેશ કરી શકે છે જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી. એક એક કાગળ લખતા દસ દસ પાંચ પાંચ વખત બબ્બે ચચાર લીટી લખી રાખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. આટલી જાગૃતિ છતાં ચિત્ત એને પ્રવૃત્તિ યોગમાં સ્થિર થવા દેતું નથી. ચિત્તની ધારા એટલી બધી સ્વરૂપ સાથે જ્યારે જોડાઈ ગઈ હોય ત્યારે ઉપયોગને બહાર લાવવો કેમ? શબ્દ શોધવા, લેખન કરવું, એ શબ્દને લિપિબદ્ધ કરવા, એ ઉપયોગ વિના તો ન થાય. ઉપયોગ વિના કઈ ન લખાય. એટલે ઉપયોગને બહાર લાવવો પડે છે. અને આવું લાવતા શું સ્થિતિ થાય છે? ચિત્ત નથી રહેતું સ્થિરતામાં. દસ દસ વાર, પાંચ પાંચ વાર, બબે વાર આ બધા બબે ચાર ચાર લીટી લખી લખીને બધા પ્રશ્નો પત્રો એમને બાજુ ઉપર રાખવા પડે છે. પૂરેપૂરું તમારા પ્રશ્નોના સમાધાન લખી શકાતા નથી. ક્રિયાને વિશે રૂચિ નહીં તેમ પ્રારબ્ધ બળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં હોવાથી તમને તેમજ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાન ચર્ચા લખી શકાતી નથી. ચિત્તમાં એ વિશે ખેદ રહે છે, તથાપિ તેને હાલ તો ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. આ ક્રિયામાં પણ અમારી રુચિ નથી રહેતી. કઈ ક્રિયા છે? જ્ઞાન વાર્તા લખવાની, એમાં પણ રુચિ. અને અમારો ઉદય યોગ પણ ત્યારે મદદ કરતો નથી. ઉદયમાં હોય તો હજી અમે થોડોક અંદર ઉપયોગ લગાવીએ. જો આ બધા ભેદ સમજતા જવાના. ઉદય વિપરીત ઈચ્છાનો હોય તો ઉપયોગને નથી છૂટો પાડવો, પણ ઉદય જો અનુકૂળ થાય તો એમાં અમે ચિત્તને જરા જોડીએ, એવું પણ બની શકતું નથી. કારણ અહીંયા ઉદય નથી. ઉદય નથી. તમારા પ્રશ્નો આવે છે એનું પ્રત્યુત્તર લખવાનો પણ અત્યારે ઉદય યોગ વર્તતો નથી. એટલે કે છે કે પ્રારબ્ધ બળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાં નહીં હોવાથી તમને તેમજ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાન ચર્ચા લખી શકાતી નથી. ચિત્તમાં એ વિશે ખેદ રહે છે. ક્રિયાને વિશે રૂચિ નથી અને એ ક્રિયાનો ઉદય નથી. જો ઉદય હોય, પ્રારબ્ધ બળવાન હોય, તો અમે રૂચિથી પણ ઉપયોગને એ તરફ વાળીને પણ કંઈક વિશેષપણે ખુલાસો લખી શકીએ, પણ અત્યારે તો એ પણ નથી. અને પરિણામ અમને એનો ખેદ છે, એનો આનંદ નથી. જ્ઞાન વાર્તા લખવી છે. આવો ઉદય કેમ નથી? બીજો ઉદય તો ઘણો છે. જો ખેદ શું કામ છે? ઉદય વિનાની એક પળ હોતી, પણ આ અમને અત્યારે લખી શકાતું નથી એનો ખેદ રહે છે. તો પણ એને હાલ તો ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. એ ખેદને પણ અમે સમાવીએ છીએ. એ ખેદથી કોઈ આર્ત ધ્યાન નથી, એ ખેદથી કોઈ દુર્ધ્યાન નથી, સમાવી દઈએ છીએ. માર્ગમાં સમન દમન આ પદ્ધતિ છે, અમે સમાવી દઈએ છીએ. વિચારથી સમાવી શકાય, ચિંતનથી સમાવી શકાય. કોઈ પણ ઉદય આવે, દુરિચ્છા આવે, અનિષ્ટ વાત કરવા માટે થઈને જીવની રૂચિ થાય ક્રિયાની, તે સમયે જો આત્મભાવ પ્રબળ હોય, ગુરુના સદબોધનું ચિંતન પ્રબળ હોય, તો એનાથી એ વૃત્તિને સમાવી દેવાય. ક્યારેક લોભ જાગે, ક્યારેક ક્રોધ જાગે, ક્યારેક કામ જાગે, ક્યારેક માયાચાર જાગે, તો તે સમયે એને સમાવી શકાય. સમાવી શકાય, ઉપયોગની ધારાથી સમાવી શકાય. એટલે કહ્યું, ઓહો, સત્પુરુષની મુદ્રા પડતી વૃત્તિને. ક્યારેક ઉદયમાન વૃત્તિઓ પડતી હોય અને આપણને નીચે ને નીચેની તરફ દોરી જતી હોય, ત્યારે કે છે, સત્પુરુષના વચનામૃત હાથમાં લઈ લો, સત્પુરુષની મુદ્રાના દર્શન કર, એની ભક્તિ કર, અને કાંક હોય એવા સત્સમાગીઓના સમાગમમાં જઈને બેસી જા. પરિણામ આવશે, પેલી વૃત્તિ છે ને એ પડતી વૃત્તિને સ્થિર કરી દેશે. હવે એ તને પજવશે નહીં અને વૃત્તિ કાયમ રહેવાની. બરાબર છે ને? કોઈ પણ વૃત્તિ ઉત્પન્ન થઈ, ક્રોધની, કામની, મોહની, માયાની, લોભની, માનની, એ ઉત્પન્ન થઈ કાળ મર્યાદિત છે કે નહીં, કેટલો ટકે, કે એટલો સમય જો જાળવી ગયા કોઈ પણ પ્રયોગથી જો જાળવી ગયા તો તમે એ વૃત્તિનો વિજય કરી શકો. પણ જો ઉપયોગની સ્થિરતા ન રહી, આલંબન ન લીધું, ન સમાગમનું લીધું, ન વચનામૃતનું લીધું, ન મુદ્રાનું લીધું, તો વૃત્તિ આપણા ઉપર સવાર થઈ જાય. અને સવાર થઈ ગયા પછી રૂચિ અંદર જોડાય એટલે ઉદય આવ્યો 1%, અને આપણે કેમાં મૂકીએ એને 100% કરીએ. અને આમ કર્મનો સરવાળો વધતો જાય, બંધના પરિણામ વધતા જાય. જ્ઞાનીઓ કહે છે કે આ સત્પુરુષના મુદ્રા, સમાગમ અને વચનો અપૂર્વ સ્વભાવને પ્રેરક. અરે એક વાર તો વૃત્તિને સ્થિર કરી દીધી અને પછી લઈ જાય ક્યાં? સ્વરૂપ પ્રતીતિમાં, અપ્રમત સંયમમાં લઈ જાય, અને અપૂર્વ સ્વભાવને પ્રેરક થાય છે. આ બધા કોઈ જેવા તેવા છે? આ અવલંબન છે. વૃત્તિઓની કોઈ લાંબો કાળ હોતો નથી. 2 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ, એટલી તો હું તો વધારે જ કહું છું, કારણ કે આપણે હજી મિનિટની ભાષામાં સમજીએ છીએ. પણ શાસ્ત્રકારોએ તો કહ્યું છે કે જો એક પણ આ જીવ થંભી જાય, એક ક્ષણ જો ચૂકી જાય, તો એ વૃત્તિમાંથી બહાર નીકળી ગયો. પણ આ જીવ એવો દુષ્ટ પરિણામી છે, કૃપાળુદેવે 510 આપ્યું, એવો દુષ્ટ પરિણામી છે કે જેવી વૃત્તિ ઉત્પન્ન થાય તે સમયે એને સ્થિર કરવા માટે પ્રયત્ન કર્યા વિના એના ભેગો જ જોડાઈ જાય છે. અને જોડાય છે એટલે મિલસુ કંતને ધાય, દોડે છે. એને વૃત્તિઓ ઉભી થઈ એની પૂર્તિ માટે થઈને આ જીવ દોડે છે. જરાક ઉભો રહે, જરાક જોઈ લે કે જે વિચાર આવ્યો એ હિતકારી છે, અહિતકારી છે. સેજ રોકાઈ ગયો તો અણીનો ચૂકો પતી ગયો. એ વૃત્તિના પરિણામમાંથી તું બચી ગયો. કેવો ઘોર કર્મ બંધાઈ જાત કદાચ જો આ વિચાર ન કર્યો હોત તો. આ સત્સંગનું મહાત્મ્ય, જેના જીવનમાં સત્સંગ સદબોધ પરિણામ પામે એ ઉઠતી વૃત્તિઓ ઉપર સીધો દોડે નહીં, એક ક્ષણ પળ પણ રોકાઈ જાય. એક ક્ષણ, એક પળ રોકાઈ જાય. અને જે રોકાઈ શકવાને સમર્થ છે એવું એને પોતાનું સાધના બળ, પ્રાર્થના બળ, વિચાર બળ, સત્ય જ કર્યું હોય એ ક્યારેય વૃત્તિના પ્રભાવમાં તણાશે નહીં, તરી નહીં શકે. કદાચ તરી નહીં શકે પણ તણાઈ નહીં. કેટલું બધું સામર્થ્ય છે સ્થિર કરનાર, પડતી વૃત્તિને સ્થિર કરનાર. સ્થિર કરી દેશે, તને તણાવા નહીં દે, તું તટસ્થ થઈ જઈશ, સ્થિર ઉભો રહીશ, નદીના પ્રવાહને પછી જોતો રહીશ પણ તણાઈશ નહીં. એમ સંસારનો પ્રવાહ, વૃત્તિનો પ્રવાહ પસાર થતો જાય થશે અને તું જોતો રહીશ. તને એમ થશે કે મોહ જાયગો, કામ જાયગો, ક્રોધ જાયગો, એના નિમિત્તો આવ્યા, આ વાવાઝોડું થયું, આ પ્રવાહ વધ્યો, આનો વેગ થયો, બસ જોઈ લે જરા, જવા દે. અને પછી તને એમ થશે કે હવે ભલે રહ્યું, હું આટલું તો ભાઈ તરી જઈશ. હવે જીવની અંદર સંબલ પોતાના સ્વત્વ તરફ, ઉપયોગ એક પળ પણ જાય સ્વત્વ તરફ તો જબરજસ્ત તાકાત આવે છે, કારણ કે પોતે અનંત વીર્યનો સ્વામી છે. આ જેમ જેમ પ્રયોગ કરીએ ને એમ અનુભૂતિ થાય કે હું અનંત વીર્યનો સ્વામી છું અને સંસારના કોઈ પદાર્થની તાકાત આ આત્મબળની સામે તો ગૌણ જ છે, ગમે તેવી હોય તો પણ ગૌણ છે. આને આત્મદ્રવ્યને, ચેતના દ્રવ્યને જગતનો શ્રેષ્ઠ પદાર્થ કીધો છે. કૃપાળદેવ કહે છે કે તથાપી ખેદ રહે છે અને ખેદને અમે ઉપશમ કરીએ છીએ. એવી જ કોઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે, અમારી સ્થિતિ હાલ આવી છે. ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, અર્થાત પ્રમાદ આદિ દોષે કરી તે ક્રિયા નથી બનતી એમ જણાતું નથી. અમે તમને પત્રો ન લખ્યા હોય એ પ્રમાદને કારણે નથી લખ્યા એવું તો જણાતું. આળસ આવી ગઈ સાહેબ, પત્રો લખવાના હતા પણ જરા ઊંઘ આવી ગઈ, એમ થયું પડી જાય. તો કે પ્રમાદ આદિને લીધે પણ ચિત્તની અવસ્થા એ છે, એને કારણે થઈને આ બની શક્યું નથી. અને એટલા માટે થઈને એનો અમને ખેદ છે, મિત્ર ખેદ છે એનો, અને એને અમે ઉપસમ કરી છે. પત્ર તો ઘણો લાંબો છે, વિશેષ આપણે અવસરે.